તારીખ 29/12/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 51 અને 52 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 25
સાથે સાથે અધ્યાત્મ તત્વની ગૌણતા થાય. શાસ્ત્ર અધ્યયન તો અધ્યાત્મ તત્વ વિશેષપણે ઉપલબ્ધ થવા પ્રાપ્ત થવા માટે એના બદલે ક્ષયોક્ષમની રુચિ અને ક્ષયોક્ષમના લક્ષ્ય કોઈ પણ અનુયોગનો અભ્યાસ થાય તો અધ્યાત્મ તત્વ ગૌણ થઈ જાય, અધ્યાત્મનો વિષય ગૌણ થઈ જાય. આ પ્રકારનો જે શાસ્ત્ર અધ્યયન છે તે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પ્રતિકૂળ પ્રકાર છે, અનુકૂળ નથી, વિરુદ્ધ પ્રકાર. પ્રતિકૂળ કહો કે વિરુદ્ધ કહો,
પ્રયોજન સાધે છે
એવું કાંઈ નથી. પ્રજ્ઞાનો યોગમાં પ્રયોજનનો વિશેષ સ્પષ્ટ ઉલ્લેખ છે, પણ એવું પણ બને છે કે દ્રવ્યાનું યોગથી જે દ્રવ્યનું પર્યાય અને ઉત્પાદિત દ્રવ્યાત્મક જે વસ્તુનું સ્વરૂપ છે એ સ્વરૂપની સમજણ માટે ક્ષોભન લગાવે, પણ એની સમજણમાં સ્વરૂપમાં કેવી રીતે આવવું, સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કેવી રીતે પ્રગટ કરવા એ વિષય ઉપર ન આવે, અને માત્ર દ્રવ્ય સામાન્ય અને દ્રવ્યનો દ્રવ્ય વિશેષ એવું જે દ્રવ્યાનુયોગના મુખ્ય બે વિભાગ છે, દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ. તેથી એને વસ્તુના બંધારણનું જાણવું થાય, સારી રીતે પણ જાણવું થાય, પણ એવા જાણપણાની રુચિ આગળ જો અધ્યાત્મ તત્વ ગૌણ થાય અથવા કોઈ પણ અનુયોગના જાણપણાની રુચિ આવે અધ્યાત્મની અરુચિ થાય એવું બને.
બીજા અનુયોગો
જેમ કે દ્રવ્યાનો યોગ પ્રમાણે પર્યાય દ્રવ્યનો અંગ છે, પદાર્થનો અંગ છે, અને તેથી પદાર્થથી કથનચિત અભિન્ન છે. પદાર્થ કોઈ પર્યાય વિનાનો હોઈ શકે નહીં, દ્રવ્યાનો યોગ પ્રમાણે કોઈ પણ પદાર્થ પર્યાય વિનાનો હોઈ શકે નહીં, તેથી એ પર્યાય પદાર્થ સાથે અભિન્ન છે, એના અંગભૂત હોવાને લીધે. અધ્યાત્મનો કોઈ વિષય એવો આવે પર્યાય દ્રષ્ટિ છોડાવવા માટે અને સ્વરૂપ દ્રષ્ટિ કરવા માટે કે પર્યાય છે, પરદ્રવ છે, પરભાવ છે, એ છે નિયમકારની 50મી ગાથા, તો દ્રવ્યાનુયોગની રુચિને વસે એને ન ગમે, ન ગોઠે. તો પ્રવૃત્તિ અભિન્ન છે, આ તો બધું એને જુદું પાડી દેશે તો પ્રેત પિછાત્મક વિરોધ છે, કોઈ નિશ્ચયાભાસમાં વિરોધ છે, કામ થઈ જશે. કોઈની વાત કોઈ નહીં, પોતાને સમજણ પડે છે કે નહીં કે દ્રવ્યાનો યોગ પ્રમાણે આમ છે અને અધ્યાત્મનો વિષય આમ છે, અને અધ્યાત્મનો વિષય પ્રયોજનભૂત છે. દ્રવ્યાનો યોગનો વિષય તો પદાર્થના સ્વરૂપને સમજવા માટે છે, પણ સમજીને શું કરવું કે આત્મામાં સ્થિર થવું, અને એના માટે એને સૌથી વધારે નડતર હતું અથવા વિરાધક હતું, અવરોધક હતું, એ પર્યાય દ્રષ્ટિ હતી. પર્યાયમાં એકત્વ થતું, એ પર્યાયનું એકત્વ છોડવા માટે એકદમ જોરથી દ્રવ્ય દ્રષ્ટિથી કડક વાત કરવામાં આવે. દ્રવ્ય દ્રષ્ટિનો વિષય થોડો કડક છે એ બાબતમાં, અથવા બહુ જોરથી દ્રવ્ય દ્રષ્ટિની વાટા આવે છે, ત્યારે એવા વચનો અરુચિ થાય ધ્યાનમાં. આમ ન કરાય, આમ ન કહેવાય, આવું ન હોય, તો એનું કારણ શું થયું કે એને અનુયોગની રુચિ થઈ છે. દ્રવગુણ પર્યાયના સ્વરૂપને જાણપણે દ્રવ્યાનુયોગની રુચિ થઈ છે અને અધ્યાત્મની રુચિ થઈ છે. એવી રીતે કર્ણાનુયોગનો વિષય જાણે અને અધ્યાત્મનો વિષય આવે તો એને કાંઈ રસ ન પડે. કર્ણાનુયોગના વિષયમાં બહુ રસ પડે, રુચિ હોય એટલે. કોઈને ચરણાનુયોગમાં આચરણમાં બહુ રુચિ હોય, વ્રત પાળવા નથી પણ સંયમ ને આમ ને તેમ ને, તો એ વિષયને એ અધિકાર ગમે ને અધ્યાત્મની વાત આવે તો અરુચિ થાય. આ ક્રિયાકાંડીને અધ્યાત્મ નથી રૂપતો, ચરણાનુરૂપની વાત કરો તો એને બહુ ગમે. બરાબર ચિતિંદ્રની પણ હિંસા નહીં થવી જોઈએ. હા, ચરણાનુરૂપનું છે.
જ્યાં અનુયોગને ગૌણ કરે પણ અરુચિ ન કરે.
અરુચિ કેવી રીતે?
દ્રવ્યાનુયોગ જે છે એને મુખ્ય વાત કરે પણ સત્માનુયોગની અરુચિ ન કરે પણ એને ગૌણ કરીને વાત કરે તો એ દર્શન
ગૌણ કરવામાં નથી પણ તિરસ્કાર નહીં થવો.
તિરસ્કાર ને દર્શન મોહનો મનનું કારણ થાય.
તિરસ્કાર થાય તો દર્શન મનનું કારણ થાય. એટલો વિષય જેની અંદર સમાવિષ્ટ હોય તે અધ્યાત્મ છે. એ સિવાયનું બધું આગમ છે. આગમ અને અધ્યાત્મ એવા બે ભેદ પાડીએ તો શુદ્ધાત્મ વસ્તુ અને એને અનુરૂપ અંતર્મુખી જે અધ્યાત્મ પર્યાયો છે, સમય દર્શન ચારિત્રમાં સૌપ્રથમ સ્થાને શુદ્ધિનો પર્યાયો છે, એ બધું અધ્યાત્મના વિષયમાં આવે. એ સિવાયનું બધું આગમમાં જાય ચારે ચારે અનુરૂપમાં. ભલે ચારે અનુયોગ નું અધ્યયન કરે કે કોઈ એક અનુયોગ નું અધ્યયન કરે એની સાથે બહુ વાંધો નથી.
બાકીના લોકો જે અધ્યાત્મને વાત કરતા હોય એને તમે શુદ્ધાત્મને તો કઈ ખબર જ નથી, ભલે અધ્યાત્મનું નામ જ છે.
ખબર તો પછી નામનો તો કઈ અર્થ જ નથી, તો પોપટ જેવી વાત છે. વસ્તુનો ભાવ ન ભાવે તો પોપટે બે ને બે ચાર બોલે છે અને રામનું નામ લે છે, પણ એને ખબર નથી કે રામ મરચું છે, જમરૂપ છે કે રીંગણું છે. એને તો કંઈક એમ છે કે આવું કંઈક ફળ હશે, કેમ કે એને સીતાફળે ખબર આવે છે તો કઈ આરામ પણ એને શું કરો. જેને ભાવનો ભાષે એને એવું છે, એને તો શબ્દોથી શું મતલબ.
અધ્યાત્મની વાત જ્ઞાની પણ શું કરી શકે
એ પૂછે. અધ્યાત્મનો વિષયમાં એનો અધિકાર છે, અધ્યાત્મના વિષયમાં બીજાનો અધિકાર નથી. શું બીજા પ્રયત્નવંત હોય, પ્રયત્ન કરે, અધ્યાત્મમાં આવવાનો પ્રયત્ન મુમુક્ષુ જીવ કરી શકે છે, પણ જે વિષય જેને ઉપલબ્ધ નથી, પ્રાપ્ત નથી, એમાં એનો શું અધિકાર? હા, એટલે એનો અધિકાર નથી. એટલે કેવી રીતે પ્રવૃત્ત ના કરે? પ્રવૃત્ત ના કરવા માટે અધિકારી તો નથી. એટલા માટે તો પ્રવૃત્તાની વાત ત્યાંથી લીધી કે સર્વજ્ઞ પરમ ગુરુ છે એ સર્વોત્કૃષ્ટ ઉપદેષ્ટા છે. ત્યાર પછી નિર્ગ્રંથ ગુરુ પણ સાથે ચોથા પાંચમા ગુણ સ્થાન સમય દ્રષ્ટિ પ્રરૂપણ નિરૂપણ કરી શકે છે, પ્રતિપાદન કરી શકે છે, કેમ કે એને અનુભવમાં આવેલી ચીજ છે માટે. પણ ઉપદેશના અધિકારી નથી કીધા, કેમ કે એની જે બાહ્ય ભાવ અને બાહ્ય પ્રવૃત્તિ છે એ પૂર્ણ શુદ્ધિનો જે ઉપદેશને ધ્યેય ને આદર્શ છે, સિદ્ધાંત છે, એની સાથે વિરોધાભાસી છે. તેથી સાંભળનારને એનો ઉપદેશ કોકને ગ્રહણ થાય છે, જે એની ઇન્કમ પરિણતિ ઓકે એને જ ગ્રહણ થાય છે, બીજા બધા ફેલ જાય છે. મુમુક્ષુની ક્યાં વાત સ્થિતિ રહી? પ્રતિપાદન કરવાની મુમુક્ષુની ક્યાં સ્થિતિ રહી? એટલે જ્ઞાન દિશામાં થોડો ઉઘાડ વધે ને પ્યાલો ફાટે એની હું પરિસ્થિતિ ગણવી? વિચારો તો ક્ષોભ પણ જીરવી શક્યો નથી. યોગ્યતા તો આવી નથી, અધ્યાત્મની યોગ્યતા તો ઉત્પન્ન થઈ નથી. ઉત્પન્ન થાય તો અધ્યાત્મમાં તો એવું બનતું નથી કે અભિમાનમાં આવે, મદ થાય, જ્ઞાન મદ થાય. પણ જે અનુચિત રીતે શાસ્ત્રનું ધારણા કરે છે એને જ્ઞાન મદ થાય છે તો એને નુકસાન થાય છે. એટલે ચારે અનુયોગના અધ્યયનમાં અધ્યાત્મ તત્વની ગૌણતા થવી તે સમ્યક બને પ્રતિકૂળ છે, પરંતુ સમ્યક સમીપ જનાર તો ચારે અનુયોગમાંથી અધ્યાત્મ દ્રષ્ટિ કેળવે છે. જે મુમુક્ષુ છે જેને સમ્યકની નજીક જવું છે, સમ્યક પામવા પ્રત્યે આગળ વધવું છે, એવા જીવને તો ચારે અનુયોગમાંથી અધ્યાત્મ દ્રષ્ટિ કેવી રીતે નીકળે છે, આત્મા માપવા માટે શું ઉપયોગી છે એને શોધતો હોય છે, એની નજર એની શોધ ઉપર હોય છે. કે ગમે તે અનુયોગ હોય પણ એ આત્માનમાં આવવા માટે કયો સિદ્ધાંત કેવી રીતે મને અનુકૂળ પડે, આ દ્રષ્ટિકોણ મુખ્ય રાખીને ચારેમાંથી કોઈ પણ અનુયોગ ઉદય અનુસાર સામે આવે એનું અધ્યયન અને વિચાર કરે અભ્યાસ. અને તે ચારે અનુયોગમાંથી ચારે અનુયોગનું તાત્પર્ય છે એમ જાણીને તે આગળ વધે છે, તે અનેક દર્શન પ્રત્યે આગળ વધે છે. એટલે શાસ્ત્ર અધ્યયન કરનાર જે જીવો છે, વિદ્વાનો છે, એને સંભવિત આવી ભૂલ થાય છે. ક્ષોભની રૂચિમાં, કોઈ પણ અનુયોગની રૂચિમાં, એ અનુયોગમાં નિષ્ણાત થઈ જાય અભ્યાસ કરતા કરતા. ફૂલચંદજી આપણે કહેતા કે કર્ણાનુયોગમાં કોઈ મારે સામે આવે તો કાંડું પકડીને ઊભો રાખે તો શું કહેતા, ઇસકા હાથ પકડ કર કે ખરા તો એ વાત એસે નહીં. એટલો અભ્યાસ થાય, કર્ણાનુયોગનો અભ્યાસ ઘણો હોય. અધ્યાત્મ તો તમે શું, અધ્યાત્મમાં ક્યાં આવી વાત? તેને કર્ણાનુયોગનો શું અભ્યાસ કરે? કર્ણાનુયોગની વાત કરતા કરતા આપણે વિમોચન જોઈએ ને, બહુ પ્રખર અભ્યાસ કરતા કર્ણાનુયોગના ધવળા દિશા બહુ માનતા. એકવાર વાત કરતા કરતા બોલા કે સસુરા ઇસમે અધ્યાત્મ કે બહુત કભી કભી ઇતની જોર બાત જોરદાર બાત આતી હૈ, ઇતની જોરદાર બાત આતી હૈ, તો હમકો યે લગતા હૈ કે યે કરાન યુગમાં યે બાત કૈસે આ ગઈ. વાતચીતમાં આવી એને વાત કરી. મેં કહ્યું કે વિમલચંદજી, આચાર્યનું હૃદય તો એ છે જે વાત કરુણાનો યોગ કરતા કરતા એ તે અનુયોગનો વિષય છોડીને પોતે આવી જાય છે અધ્યાત્મ વિષયમાં. એમ થવાનું કારણ એ છે કે એ તો એમનું હાર્ટ છે, એમનું હૃદય જે છે, એમના હૃદયમાં એ વસ્તુ મુખ્ય છે. એટલે કર્ણાનુયોગની ચર્ચા કરતા કરતા અધ્યાત્મની કંઈક વાતો કરી દે છે, કેટલીક વાતો કરી દે છે. કીર્તન સ્વામીની કોઈ વાત એમણે દાખલો આપીને બતાવી હતી કે આ જગ્યાએ ચર્ચા તો આ પ્રકરણની ચાલે છે, વચ્ચે આવી વાત નાખી દીધી. બહુ જોરદાર વાત છે આ, પછી એમ કે ભરતો ભણો, બહુ જોરદાર વાત નાખી દીધી છે. આવે જ જોર કીધું, એનું હૃદય છે તો એનું જોર આવશે, તેનું જોર આવશે. એવું બને કે તારે અનુભવમાં અધ્યાત્મ તો ભરે જ છે, એની દ્રષ્ટિ હોય એને એની મહત્તા આવે છે, એની દૃષ્ટિ ન હોય એ ઉપરથી જાય છે. એને ખ્યાલ જ નથી હોતો કે આનું શું મહત્વ છે. વાંચ્યું હોય બરાબર, ત્યાં કીધું છે, પણ એનું મહત્વ શું છે એને ખબર ના પડે. કે કરણલબ્ધિમાં આવેલા જીવને જીન કયો છે, બીજું તો સમય દર્શન પછી થશે, એ પૂર્વના પરિણામ છે. સમય દર્શન પૂર્વની ભૂમિકાના પરિણામ છે કરણલબ્ધિના. એમાં એને જીન કયો છે, અપૂર્વ કરણ આવતા અપૂર્વ પરિણામ છે વિશુદ્ધિના. વિશુદ્ધિના પરિણામ છે, શુદ્ધિના નથી. બીજા દર્શન ઉપસ્થિત છે એટલે વિશુદ્ધિ છે, શુદ્ધિ નથી. મોટી વાત છે. એ જીવે સંસાર ને પીઠ દીધી, એનું મુખ બદલાઈ ગયું. હવે એના પરિણામની ગતિ બધી આત્માને અનુસરીને, આત્માને અનુલક્ષીને, આત્મા પ્રત્યે જ પરિણામની ગતિ ચાલે. જે એને અંતકાળમાં કોઈ વાર નથી કર્યું એવું અપૂર્વ કરણ એટલે એને કહેવામાં આવે, એનું મહત્વ ન સમજે. અને એવું અપૂર્વ કરણના પરિણામ થતા એ જીવના પુરુષાર્થને કોઈ અંદાજ આવતો નથી. એ જીવો એ તબક્કામાં પ્રવેશ્યા નથી, એ સ્ટેજમાં જે આવ્યા નથી એને તો એનો અંદાજ પણ નથી કે પુરુષાર્થ કેટલો હોય છે ને કેવો હોય છે. ત્યારે એ પરિણામ થાય. જો એના પુરુષાર્થના એને દર્શન કરાવવામાં આવે તો એનું મસ્તક નમી જાય, હૃદય નમી જાય. સમય દ્રષ્ટિ, સમય દ્રષ્ટિને શું કરવાનું હોય છે એને ખબર નથી કે આ ધન્ય ભાવે શુદ્ધિ થઈ છે અને હજી ત્રણ કશાય બાકી છે, અને હજી ખાવું પીવું બોલવું ચાલવું સામાન્ય ગણવત છે, અથવા ત્રિઅંચ હોય તો ત્રિઅંચની જેમ છે, નારકી હોય તો નારકીની જેમ છે, દેવ હોય તો દેવના ભોગ ઉપભોગ છે, મનુષ્ય રાજા હોય તો ચક્રવર્તી હોય તો એના ભોગ ઉપભોગ છે, અને દરિદ્રી હોય તો એના પ્રમાણમાં છે, સામાન્ય એના ઉદય પ્રમાણે જ બધું હોય. અને એના અનુસરતા બાહ્ય પરિણામ પણ વિષય કશાય નમસ્કાર કરો, એને નમસ્કાર કરે છે કે એના અંતર પુરુષાર્થ નમસ્કાર કરે છે. ઓળખાણ જ નથી એ વિષયની કિંમત જ નથી આવી એ વાત. આપણે એને સમજાણું નથી. વાત તો પોપટ પણ કરે છે, આ ભાષામાં તો પોપટ પણ ભાષા કરે છે, ટેપ રેકોર્ડ જડ બોલે છે, ટેપ રેકોર્ડ તો જડ છે, બોલે છે એટલે જડની પડે. એના પરિણામમાં શું કે જ્ઞાનમાં શું કે શ્રદ્ધામાં શું, આ સવાલ. ભાષાની કોઈ હિંમત નથી આ પ્રકરણમાં, આપણી ભાષાની હિંમત નથી. કે જગત ભરમાય છે ભાષા પાછળ, મોટા મોટા સંપ્રદાયો ચાલ્યા છે, એની પાછળ કોઈ કુશળ વક્તાને કોઈ કુશળ લેખક હોય તો જ એની પાછળ લોકો ચાલ્યા છે. કેમ કે અંતરંગ ચિત્ત લોકોને સમજાતી નથી, પત્તો લાગતો નથી. બહારમાં જે વસ્તુ આવે છે ભાષા સિવાય બીજું માધ્યમ નથી. એમ ભાષાની વિભૂતમાં સંપ્રદાયોના સંપ્રદાય ચાલે છે, રજનીશનલ ઇન્ટરનેશનલ સ્ટેન્ડ છે, સેના ઉપર છે. ફક્ત ભાષા છે, બીજું કાંઈ કમાવામાં શું હાથમાં આવે આપણને ખબર નહીં. ઘણા બુદ્ધિશાળી માણસોને શું ખ્યાલ આવે છે કે આમાં કાંઈ નથી, ભાષા ઉપર ચાલે.
ભાષાનો
સંક્રમણનો કર્ણેન્દ્રિયના વિષયનો રસ પડી જાય, પછી એની અંદર પકડાય, દૂર રહીને જે જુદો રહીને સંપૂર્ણ સમજી શકે, એનું મૂલ્ય કરી શકે, એ અંદર દાખલ થઈ ગયો કે રીતે કરે તો પકડાઈ ગયો. પછી તો મોટા ભાગે જે તે વ્યક્તિને અનુસરનાર હોય છે કે સંપ્રદાયને અનુસરનાર હોય છે, એ સંપ્રદાય બુદ્ધિમાં લાગી જાય છે. એટલે અહીંયા લૌકિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ સંપ્રદાયવાદ અને સંપ્રદાય બુદ્ધિનો સામ્યવાદીઓએ બહુ અભ્યાસ કર્યો. લૌકિક દ્રષ્ટિએ વિચાર કર્યો અને એને બહુ મોટો વિરોધ કર્યો દુનિયાની અંદર કે આ સંપ્રદાયની અંદર સંપ્રદાય બુદ્ધિમાં જે લોકો ફસાય છે, પકડાઈ જાય છે, એ લોકો લૂંટાઈ જાય છે અને એ લોકો લૂંટાઈ જવાથી એમની શક્તિ અને સંપત્તિનો ઉપયોગ દેશના વિકાસમાં થતો નથી અને નથી. એનું પ્રયોજન એ છે, દ્રષ્ટિકોણ એને દેશના વિકાસમાં હાથમાં લીધો છે કે એની અંદર અવૈધક કારણોની એને ઊંડી વિચારણા કરી, એ વિચારણા કરતા એને અનેક વાતો સમજાણી, એમાંથી આ એક બહુ મોટી વાત ઉપર એને વજન આપ્યું છે. અને એ લોકો એમ કહે છે કે તમારો હિન્દુસ્તાન દેશ નહીં આગળ વધવાનું આ એક બહુ મોટું કારણ છે કે તમારા લોકોની મોટી સંપત્તિ અને શક્તિ, માનવ શક્તિ અને સંપત્તિ, એ તમે ધર્મની અંદર ખર્ચો અને એનું ફળ શૂન્ય છે. પાછું એમ જોયું છે એનું ફળ તમને કાંઈ હોતું નથી એમ જોવા જુએ છે, બધા સંપ્રદાય જુએ છે, એમાં દુકાનદારી સિવાય એને કઈ ખ્યાલ નહીં તો સ્પષ્ટ થઈ જાય છે, બુદ્ધિવાળા માણસો છે સમજી જાય છે, એમાં તો દુકાનદારી ચાલે છે. એક સમીપ દ્રષ્ટિને સાચા ધર્મીને બાદ કરીએ તો દુકાનદારી સિવાય છે શું બીજું? આજે રજનીશ પણ એના અનુયાયીઓને ટકાવવા માટે યુક્તિ પ્રયુક્ત કરે છે. એમ કોઈ પણ ધર્મના સંપ્રદાયમાં એના અનુયાયીને ટકાવવા માટે પ્રયત્ન કરવાના, એના સધાળુ ટકેરીએ ટકેરીએ વધે બસ આ પ્રયત્ન કરવામાં આવે. જૈન દર્શનમાં તો સીધી વાત છે કે પરંપરા બુદ્ધિએ નિરૂપણ કરવું, સિદ્ધાંત બધા અલૌકિક છે, પરંપરા ચલાવવા માટે પ્રવૃત્તિ કરવી નહીં ધર્મની, એવી ત્યાંથી વાત ચાલે છે. એટલે કોઈ જાહેરાત નહીં. જેની પાસે અલૌકિક તત્વ અલૌકિક રત્ન છે ધર્મનો, એ જાહેરાત કરતા નથી કે મારી પાસે બહુ કિંમતી છે આવો અને બધાને હું દેખાડ. આ પરિસ્થિતિ છે, બીજા એના અનુયાયીને ટકાવવાની મહેનત કરે છે, દુકાનદારી કરે છે, તો આ કહે છે કે નહીં કરવું છે ને ગરજવું છે એ ગમે ત્યાંથી આવી જશે અને નહીં નકામી શક્તિનો આપણે દુરુપયોગ કરવો નથી. આપણી પાસે ક્યાં સમય ને શક્તિ વધારે છે, ઘણું બાકી છે આપણે. ખરેખર ગુપ્ત રહી ગયો. શું છે કે જે ચોથો વારો પૂરો થયો એમાં તો સર્વગુણ થતા, કેવળી થતા, મુનિઓ થતા, એટલે સત્પુરુષનું મહત્વનું પ્રકરણ ચાલવાનું બહુ જરૂરિયાત આવશ્યકતા હતી. પાંચમા આરામાં જેમ દિન પ્રતિદિન ધર્મ દારિદ્ર્ય વધતું ગયું ત્યારે આ કાળની અંદર એનું ઘણું મહત્વ છે. એમ કેવળી છે તો વિચ્છેદ ગયા જે કેવળી કેવળીનું પદ વિચ્છેદ ગયું, કોઈ પંચમારામાં મોક્ષ થાય ને કેવળ જ્ઞાન થાય. હવે આ ભાવલિંગી સજીવન મૂર્તિમાં ત્રણ છે, એક કેવળી, એક છઠ્ઠા સાતમા ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિ, બીજા સમય દ્રષ્ટિ ભાવલંગી 600 વર્ષ સુધી કોઈ દેખાતા નથી. છેલ્લા 300-400-500 વર્ષમાં કોઈ દેખાતા નથી. હજી કોને ખબર છે ક્યારે થાય? એક સદી, બે સદી, ત્રણ સદી, ચાર ચાર સદી, પાંચ પાંચ સદી, બે વચ્ચે હજી તો ઉતરતો કાળ આવે છે. કોને ખબર છે કેટલી સદીમાં કોઈ થશે કે કેમ? ત્યારે એનું મહત્વ રહી ગયું ધર્મની ઉપલબ્ધિમાં દ્રષ્ટિ, અને એ ઘણું મહત્વપૂર્ણ પદ રહી ગયું. તો એનો ધ્યાન દેવાનો બહુ ઓછું થઈ ગયું, વિષય અપરિચિત થઈ ગયો, અજાણ થઈ ગયો. પરિસ્થિતિ સંભાવના છે, ચાલુ રહેશે એવી વાત નથી. અને જ્યાં સુધી શ્રદ્ધાંબર સંપ્રદાયને લાગેલો રહે છે ત્યાં એકય સમય દ્રષ્ટિ નથી, એકય સમય દ્રષ્ટિ નથી. કોઈ સાધુ નથી, કોઈ સાધ્વી નથી, કોઈ શ્રાવક નથી, કોઈ શ્રાવિકા નથી. બધા ગ્રહિતમાં ઉભા છે, ગ્રહિત મિથ્યાત્માં ઉભા છે. એટલે કે તીવ્ર દર્શનમાં વર્તે છે. અગ્રહિત કરતા ગ્રહિત તીવ્ર થાય ત્યારે ગ્રહિત થાય. પણ એ બધી દુકાન ચલાવવામાં આવે છે, મોટું બધું દીક્ષા દઈ દેવી, દીક્ષા દેવડાવવી, કરવું કરાવવું, દુકાનો ચલાવવામાં આવે છે. દરિદ્ર પરિસ્થિતિ છે, એટલી ગડબડવાળી પરિસ્થિતિ છે. છતાંય બધા સાધુ સાધુના ખપાવે છે પોતાને, સામાન્ય માણસો કરતા પણ એ લોકોના પરિણામ એટલા બધા. સામાન્ય માણસને, સજ્જન માણસોને એના કરતા નીચે કોટીના પરિણામ જાય. મૂળ શાસ્ત્રો છે એમાં સાચા, એમાં કોઈ કોઈ થાય છે શૂન્ય દ્રષ્ટિ, એમાં શૂન્ય દ્રષ્ટિ થતા આવે છે. બાકી જે સંપ્રદાયની દ્રષ્ટિએ જે ચાલે છે એમાં પોષણ થાય છે, ગડબડ થાય છે.
એમાં
જે સાધુ છે એ બધા દુકાન માંડે, એ બધા ગ્રહિત પોષણ કરે છે. પોતે સાધુ નથી છતાં પોતે પોતાને છઠ્ઠે સાતમા હિન્દુસ્તાન પ્રતિ સાધુ માને છે. એ બધું કારણ
છે,
પૂર્વાચાર્યોના શાસ્ત્રો છે, શાસ્ત્રો બીજી માત્ર. જૈન મંદિર છે એમાં જૈન પ્રતિમાઓ છે, બિલકુલ જે સ્થાપના છે એ પ્રત્યક્ષવત છે. સ્થાપના છે એ પ્રત્યક્ષ વત છે, મારે અત્યારે કેવડી નથી પણ કેવડી વત જ છે. એટલે બે સ્થાન બહુ સરસ છે, ત્રીજું સ્થાન સેંકડો વર્ષથી દેખાતું નથી. માને તો ગ્રહિત મિથ્યા લાગે, માને મનાવે એનો મોટો બધા ગ્રહિત માને. ભગવાન વર્ત જ વ્યવહાર કરવામાં આવે છે. ભગવાન બિરાજમાન હોય એવી જ રીતે એની પૂજા મૂર્તિ ને વાત કરતા
વર્તમાન સતત ફર્યા છે.
ભાવ નિક્ષેપમાં પ્રગટ ભાવ વર્તતો હોય તો ભાવ આપના નિક્ષેપમાં તો અચેતનમાં ચેતન નો આરોપ કરવા માટે એમાંથી બધો સ્થાપના નિક્ષેપ જ છે. પોતાની અંદર અક્ષયબંધની સ્થાપના કરવામાં આવે ધર્મ અથવા પરમાત્મા કૃષ્ણ હતા, કરતા પણ આવું દર્શન મો વધુ થાય છે, ત્યાગ મોં ત્યાગ થયા વિના બાહ્ય પદાર્થ નો કોઈ ત્યાગ કરે અને એમાં ધર્મ કલ્પના કરે અથવા આજ પરમાત્મા કર્તવ્ય છે એવી કલ્પના કરે અને એ ત્યાગ કરવામાં કર્તાપણા નો ભાવ થાય છે, આ ત્યાગ કર્યો આ છોડ્યો એને ત્યાગ કરતા પણ દર્શન તે મળી જાય છે. ધર્મ તો થતો નથી પણ અધર્મ વધે છે, આમ છે. શું ભાવ થાય સાઈનમાં જોયે તો શું ભાવ થાય, પણ અધર્મ વધે એમાં ધર્મની બુદ્ધિ થાય એટલે અધર્મ વધે, કસાય મંદ થાય અને અધર્મ વધે. આવું કલાકમાં કેવી રીતે સમજાય? કસાઈની મંદતામાં ધર્મ માન્યો છે, અધર્મ વધે અધર્મ થાય ને, અધર્મ વધે અધર્મમાં તો ઉભો છે એનાથી ગ્રહિત નિશ્ચા નથી છે. એવી સ્થિતિ વાળા અજ્ઞાન ત્યાગની અનુમોદના થાય અથવા એવા ત્યાગીને અનુસરે, એનો ત્યાગ જોઈને એને અનુસરે એને ટેકો આપે, એનું મહેમાન થવું જોઈએ, આનું બહુમાન થવું જોઈએ અને આની સાથે આપણું બળ હોવું જોઈએ, આપણે બધાને ટેકો આપવો, નીતિ બનાવવું ત્યાગી છે. એમ એને અનુસરવાનું બને છે, એ બધાના દર્શનનો વૃદ્ધિ બી થાય છે બધા પ્રકારના. એટલે આપણે ત્યાં જે દશલક્ષણ કરવામાં ઉપવાસ કરે છે અને ઉજવે છે એમાં એને થોડું ઘૂસી ગયું છે સંપ્રદાય કે ઉજવવા તપ, પણ પહેલાં તો એ નથી કરવું કે આ તપ નથી, આ તપ નથી ને, તપ માનીને એને ઉજવાય નહીં એમ તો નક્કી કરો. જેટલા દિવસ ઉપવાસ કર્યા એ દિવસમાં એને આત્માને સમજ જવા માટે શું કર્યું એની પાસે તો બોલાવડા, જેને પાંચ દિવસ દસ દિવસ આહાર છોડ્યો છે એની પાસે તો બોલાવડા, તમે પાંચ દિવસ દસ દિવસ કર્યું શું, સમ્યક સમ્યકને સમજ જવા માટે મેં શું કાર્ય કર્યું, મિત્રો અને એના હાથે પાલન કરાવે, મારા હાથે પાલન કરાવે એના આગલે દિવસે ગુરુદેવની છબી નાની છબી ચાંદી ખરીદીમાં બેઠા હતા, એટલે એ પહેલાં પાંચ મિનિટ બોલવાનું હતું, પછી ત્યાંથી શરૂઆત કરી હતી કે આ તપ નથી, આ ઉપવાસ એને તપ ન ગણવું જોઈએ, ગુરુદેવે આ વાત આપણને સમજાવી છે, મહત્વપૂર્ણ વાત હોવાથી લક્ષમાં લેવાની આ છબી આપવા છે કે કાલે પછી એમનો બધાને નોતરું મળી ગયું, કાલે પાણી છે તમારા કાલે પાણી જમાડી દે, પછી જે આવ્યો એને જમીને પણ જમાડીને મોકલે. બેસાડે ચાંદીના માટકામાં બધો કેળીનો રસ લાવીને મગનું પાણી ચા પાટકા ભરવા બે ચમચી ચમચી બધા આપે, શું કરવા તપ કેટલું? તપ જ નથી, તપ માને કરે કે કોઈ એને તપ નું અનુમોદન કરે, તપ માનતો હોય બધાને કરે એટલા ભાષણ એમ કરવું પડ્યું, આ તપ નથી અને એ રીતે એની મહત્તા નથી. રૂઢિગતપણે કાંઈ પણ ક્રિયા થાય તો પરિણામે ઠેકાને રાખવાની જરૂર છે, સમજાવી ગોઠું ખાય. પરિણામ બરાબર નથી તો તમને સાતા નહીં, સાતા શરીર ને લઈ હોય તો અંદર સાતા રહે છે, એનું શું આધારની ભૂમિકા શું છે એ તો ક્યાં નહીં, ક્યાંથી રહી? આ તો તપનો વિષય તો ક્યાંય આગળ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ધર્મમાં આવે, સ્વસંવેદન પ્રચુર થાય, પ્રચુર વર્તે, એને તપની ભૂમિકા છે. દસ દિવસ ઉપવાસ કરે, બાકી 355 દિવસ માં પૂજા ભક્તિ સામાન્ય સ્વભાવ ના ઠેકાણા નો સજનતા ના ઠેકાણા.
55 કેટલી પ્રવૃત્તિ ખાવાની ગદ્દી તો કોઈ રીતે જ હતી,
હીરામાં જરાક તોડવા ફેર બન્યા તો શું થાય? પરંતુ પ્રથમ અધ્યાત્મનો ત્યાગ કરવાના જુદા પડવાનો પ્રયત્ન, વારંવાર અભ્યાસ કરવો, પ્રયત્ન, તે દર્શન નાશનો ઉપાય છે. પછી તે ગમે તેવું અધ્યાત્મનો ત્યાગ કરવાના પ્રયોજન છે. રાગ અને પદ સાથેના એકત્વ પરિણામ કાળે પણ છોડવાનો પ્રયત્ન કરવો, અને એ પ્રયત્ન કેવી રીતે થાય? કે હું જ્ઞાન માત્ર છું એમ અંતર સાવધાની કરે, સ્વરૂપની જ્ઞાન સ્વભાવથી ભિન્ન પડવાનો પ્રયત્ન કરે, વારંવાર પ્રયત્ન કરે, એને અભ્યાસ કરે, એ દર્શન મોના નાશનો ઉપાય છે. અને એ પહેલો કરવાની જરૂર છે, એમાં દર્શન મોકલે એવો પ્રયત્ન કરે તો દર્શનનો અવશ્ય કરે. ખરેખર તો ભાવભાષણ પ્રયત્નના કાળમાં થાય છે, માત્ર વિચારના કાળમાં ભાવભાષણ થતું નથી. વિચારના કાળમાં કેટલું કાર્ય થાય છે એમ જો સમજવું હોય તો જે ઉલટા વિચાર કર્યા છે એ ફરવાનું ખોટું કાર્ય થાય. વિચાર કરી રાખ્યા છે એને લીધે જે અભિપ્રાય મૂકો છે એમાં ફેર થવાનું કારણ નથી, પણ પ્રેક્ટિસ કર્યા વિના ભાવ ના વાત
પાછો બદલી ગયો.
વિચાર તો બદલી જાય, વિચાર તો શકશે એટલે વિચારનો તબક્કો છે. એમાં તો ફક્ત જે ઉલટા વિચાર છે, વિપરીત વિચાર છે, એ કોઈ ઠીક પરિસ્થિતિમાં આવે એટલું કામ કરે છે, એટલી જ એની મર્યાદા. ભાવભાષણમાં તો એને પ્રયોગમાં અને પ્રેક્ટિસમાં ભાવભાષણમાં કોઈને થઈ જ ન શકે, થવાનો પ્રશ્ન જ નથી. કે રાગમાં દુઃખ ક્યારે લાગે, વિચાર ક્યારે લાગે, એ ત્યાગને સ્વપ્ન વિષયમાં દર્શન પરિસ્થિતિમાં ભંગ છે, ભંગ છે, એ પ્રદેશ છે. બાહ્યક સંયમના ફળમાં સિદ્ધિનું અથવા અનુકૂળ સંયોગોની અપેક્ષા દર્શન મોહને વધારનારા પરિણામ. પુણ તો બંધાશે, આટલો ત્યાગ કર્યો માટે પુણ્ય તો બંધાશે, અને પુણ્યના ફળમાં સંયોગો તો અનુકૂળ રહેશે, પાપના ફળમાં પ્રતિકૂળ સંયોગો રહેશે, અહીંયા અનુકૂળ સંયોગો તો રહેશે. અથવા કોઈ ઘણે તપશ્ચર્યા કરીને કોઈ એમાંથી રિદ્ધિ સિદ્ધિની અપેક્ષા રાખે, એવો મોહ થાય કે સંયોગ કે અનુકૂળ સંયોગોની અપેક્ષાવાળો મોહ થાય, એ બંને પ્રકારના પરિણામ દર્શન મોહને વધારનારા પરિણામ છે. એનાથી દર્શન મોહ વધી જાય છે.
અશુભ ભાવમાંથી શુભ ભાવમાં આવે છે, એ ક્યાં લક્ષે શુભ ભાવ કરે છે?
એને તો શુભાવ કરવા નથી, કરતો નથી, એ તેને અકર્તા કહ્યો છે. પણ મંદ પુરુષાર્થ હોવાને લીધે થઈ આવે છે, કરવા નથી એને કોઈ શુભાવ, એનો પ્રયત્ન શુદ્ધિનો છે. પણ મંદ પ્રયત્ન હોય, મંદ પુરુષાર્થ હોય ત્યારે વિકલ્પ ઉત્પત્તિ થઈ જાય, ન કરવી હોય તો, એટલે એને થઈ જાય છે, કરતો નથી, કરતા થઈને કરતો નથી, કરવાની બુદ્ધિએ કરતો નથી, પણ એને મંદ પુરુષાર્થને કારણે થઈ આવે છે, એટલી વાત છે. એટલે એને લક્ષ્ય નથી, શુભાવ કરવાનું કોઈ લક્ષ્ય નથી. એમ
છતાં શુભ સાધનો મળ્યો અને હિસાબે શુભ ભાવ કરે છે, એવું નથી.
એવું કઈ એ તો અશુભ યોગમાં પણ શુભ ભાવ કરી શકે છે.
અશુભ ભાવમાં
અશુભ યોગ, અશુભ સામગ્રી, એમાંય શુભ ભાવ કરે,
શુભ ભાવ માનવીય રહે,
હા કરી શકે, એની જરૂર નથી. તેમાં શુભ સામગ્રી હોય તો કરી શકે, એવું કાંઈ નથી. સ્વરૂપ ચિંતન તો ગમે ત્યાં ચાલે, હાલતા ચાલતા ખાતા પીતા સુતા ઉઠતા બેસતા દુકાને વેપાર ધંધો નામો એકાઉન્ટ લગતા બધું ચાલે. સ્વરૂપ ચિંતન બધા અશુભ ક્રિયામાં ચાલે, બહારની સામગ્રી મળે તો શુભ ભાવ થાય એવું કાંઈ નથી. મંદિર જાય તો શુભ ભાવ થાય, શાસ્ત્ર હાથમાં લે તો શુભ ભાવ થાય, એવું કાંઈ નથી. ગમે તે દરેક ક્ષેત્ર કાઢવામાં શુભ ભાવ થાય, પણ એનું લક્ષ્ય શુભ ભાવ ઉપર નથી, એનું લક્ષ્ય શુદ્ધાત્મા ઉપર છે, અને એમાં એને એકત્વ કરવું છે, એમાં જ રહેવું છે, તેથી બહાર જવું નથી. છતાં પ્રયત્ન મંદ હોવાથી શુભ ભાવ થઈ જાય છે, થઈ આવે છે, એના લક્ષ્ય તો છૂટતું નથી. શુભ ભાવ થઈ જાય છે તો લક્ષ્ય નથી છૂટતું, લક્ષ્ય તો શુદ્ધાત્માનું જ રહે છે. સદગુરુ આદિનો જે સંયોગ છે દેવગુરુ શાસ્ત્રનો, એ પૂર્વ પુણ્યના ફળમાં થાય છે. ના પણ એનું લક્ષ્ય છે વિતરાગતા ઉપર છે, એનું લક્ષ્ય આત્મા પણ શું છે, આત્મા શું છે, એના ઉપર લક્ષ્ય છે. એનું લક્ષ્ય બારમાં સારું ફળ આવ્યું એના ઉપર નથી, આ ફળ સારું આવ્યું એમ એને નથી. એમ કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય કરે બાહ્ય તો ઠીક છે, સંયમ ઠીક છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, જૈન દર્શન કરે, એમાં પણ બંધાઈને અનુકૂળ સંયોગ રહે, એ પ્રકારના બધા પણ દર્શનોને વધારતા નથી, પણ એ બધા લઈ લેવા. કોઈ પણ શુભ યોગની પ્રવૃત્તિ કશાયની મંદતામાં થાય અને શુભ પરિણામ થાય, એના ફળની અપેક્ષા એ દર્શન મોને વધારે છે. પુણ્યની રુચિ છે ખરેખર તો એ દર્શન મને વધારનાર પરિણામ છે. પરંતુ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાપૂર્વક મુમુક્ષુને જ્ઞાનીને તો લક્ષ હોય છે, મુમુક્ષુને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય છે અને એ ભાવનાપૂર્વક બાહ્ય ક્રિયાના આગ્રહ વગર, ક્રિયાનો આગ્રહ નહીં થયો, જડની ક્રિયાનો હઠ વિના, એટલે પોતાની શક્તિ ન હોય તો પરાણે કરે, ભલે પરિણામ બગડે તો પણ કરે, એમ ન હોય હઠ વિના સહજ સંયમ તપના પરિણામ થવા યોગ્ય છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને તપનો ભાવ આપણું તપ કરું, પણ માને કે આ શુભ ભાવ છે, હઠ નહીં, સહજે સહેજે પોતે કરી શકે, પોતાની કશાયની મંદતામાં રહી શકે તો કરે, પોતાની ભાવના વધારવા કરે, પ્રયોગ કરવા માટે કરે, ભરીના બધું કરવાની સહજ તપના પરિણામ થવા યોગ્ય છે કે જે પોતાની ભાવનાને અનુકૂળ થાય, એટલે પોતાની ભાવના વધે, વૃદ્ધિભૂત થાય, પોતાની ભાવનાને વેગ મળે, એ પ્રકારે ત્યાગ સંયમ તપ કે કોઈ પણ પ્રકારની શુભ યોગની ક્રિયા કરે હઠ વિના સહજ, તો એનો નિષેધ નથી, એનો નિષેધ નથી, એ પ્રકારનો નિષેધ નથી એમ સમજ.